તારીખ 15/6/1984, શ્રી પરમાગમસાર, બોલ નંબર 590, 591 અને 592 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 344.
મળતા પૈસાને પાપ કેમ કરે છે? શાસ્ત્રમાં પૈસાને પાપ કેમ છે? પ્રશ્નકાળનો પ્રશ્ન છે કે ધનની પ્રાપ્તિ તો પૂર્વ પુણ્ય યોગ હોય, પુણ્યનો ભાવ થયો હોય, એનાથી જે શુભકર્મની પ્રકૃતિ બની નાની, એનો ઉદય આવતા પુણ્યનો ઉદય આવ્યો ત્યારે આ બાજુ સમાનથી ધનનો યોગ થયો. શાસ્ત્રમાં પૈસાનું પાપ કહ્યું છે, જીવ મળે પાપ કહેવાય, આંતિમ કથન છે એવો પ્રશ્ન કર્યો છે. પાપ કરીને અનુકૂળતા મળે એ તો પ્રશ્ન નથી, હા એ તો પ્રશ્ન નથી, હા એ તો પ્રશ્ન જ નથી. અહીંયા તો પ્રશ્ન એટલો છે કે એમને પાપ કેમ કહ્યું? સામાન્ય રીતે જે કમાણી થાય, ધનનો યોગ થાય, કોઈ જન્મે છે એને ક્યાં પુરુષાર્થ કર્યો છે? શ્રીમંતને ત્યાં, રાજાને ત્યાં જન્મ થાય, અને ગરીબને ત્યાં જન્મ હોય ને કોઈ દત્તક લે અથવા કોઈ વારસો આપે છે સગાવાલામાં, વંશનો હોય તો વારસો આપી જાય, એવો કોઈ પૂર્વ પુણ્યનો યોગ ગણવામાં આવે છે. એનો પુણ્યનો ઉદય હતો અને એને એ સાંભળ્યા. શાસ્ત્રમાં એવું કથન પદ્ધતિ છે, પૈસાને પાપ કહ્યું છે, દસે પરિગ્રહને પાપ કહ્યું છે, સર્વ પરિગ્રહ પાપનું નિમિત્ત હોવાથી એને પાપ કહેવામાં આવે છે. એ ખુલાસો કરે છે. પૈસાને 10 પ્રકારના પરિગ્રહમાં ગણેલ છે, તે અપેક્ષાથી પાપ કહ્યું છે. દસે પ્રકારના પરિગ્રહ છે, જીવને પરિગ્રહમાં મમત્વ થાય છે, સર્વ સંસારી જીવોને આત્મજ્ઞાનીઓને બાદ કરતા, સમયજ્ઞાની જીવને ધર્મીને બાદ કરતા, સર્વ જીવોને શરીરને સંયોગમાં પરિગ્રહમાં મમત્વ થયા વિના મમત્વ થાય છે, એનું સુખનું કારણ જાણે છે, અનુકૂળતાનું કારણ જાણે છે, ઠીક જાણે છે, એ રહે તો ઠીક, વધે તો ઠીક, પરિગ્રહ મારો જળવાઈ રહે ને એ વધે તો ઠીક, એ પ્રકારનો અભિપ્રાય, અને એ અભિપ્રાયનો અભિપ્રાય સમિતિની પરિણતિ સદાય જીવમાં સંસારી જીવમાં ચાલુ લાવે. તે અપેક્ષાથી પાપ કહ્યું છે, પરિગ્રહમાં એની ગણતરી હોવાથી એને પાપ કહ્યું છે. ખરેખર તો પૈસા અથવા દસે પ્રકારના પરિગ્રહ પરગ્ની છે, જ્ઞાનમાં ખરેખર ગુણી છે. આત્મા તું જ્ઞાન સ્વરૂપી છો, અને જ્ઞાન સ્વરૂપી આત્મામાં સર્વ જ્ઞેયો માત્ર જ્ઞેય પણે છે, કોઈ અઠીક નથી ને કોઈ ઠીક નથી, કોઈ દ્વેષ કરવા યોગ્ય નથી ને કોઈ રાગ કરવા યોગ્ય નથી, માત્ર જગતના પદાર્થો છે, જે છે તે જેવા સ્વરૂપે છે તેવા સ્વરૂપે, જેવી પર્યાય છે તેવા પર્યાય, ગમે તેવા હો તો જ્ઞાનને શું, તેથી જ્ઞાન ને કોઈ સુખ નથી, દુઃખ નથી, લાભ નથી, નુકસાન નથી. જ્ઞાન માં કઈ આવતું નથી, જ્ઞાન માં તેથી કઈ જાતું નથી. તે પદાર્થ ગમે તેવા હો તેથી જ્ઞાન ને શું આમ વિચારવા યોગ્ય? જેવો પોતે જ્ઞાન સ્વરૂપે છે તો પોતાને શું? કોઈ પદાર્થ ગમે તેવા હો એ પદાર્થોથી પોતાને કઈ લાભ હાની નથી. એટલે ખરેખર તો પૈસા આવી જે કઈ છે તે ધ્યેય છે, તેને મારા માને મમતા કરે તે પાપ છે. એમાં જે મમત્વ થાય છે તે પાપ ભાવ છે, તે પાપના પરિણામ છે. પૈસાને લક્ષીને અનુલક્ષીને જે મહત્વના પરિણામ થયા કે આ મારા, આ ચીજ, આ મને હો, એ પાપ ભાવ છે. તેથી એના નિમિત્તને, એના વિષયને પાપ કહેવામાં
આવે
છે. પછી એમાંથી બધી તો બાકીની આપી દેવી પછી, કેમ કે મારે તો લાખી જેટલી છે એટલી ગણે, પછી વધારે આવે શું કરવા? મારી ગણે છે આપી દે છે તો જે કાંઈ એને પૂર્વકર્મના નિમિત્તે યોગ થાય છે એમાં એ મમત્વ કરે છે. ઘટે તો એમાં મમત્વ કરે, વધે તો એમાં મમત્વ કરે. પણ એને જે મમતાનું સ્થાન છે એમ ગણીને પાપ ભાવના નિમિત્તે એને પાપ કહેવામાં આવે છે. જેમ કે આ મંદિર છે એ શુભ સ્થાન છે, શુભ સ્થાન કહેવામાં આવે છે. કેમ કે અહીંયા શુભ ભાવનું નિમિત્ત છે. ભગવાનના દર્શન શાસ્ત્ર સ્વાધ્યાય આવી જે પ્રકાર છે એ શુભ ભાવના નિમિત્તો જઈને એમના સ્થાનને પણ શુભ છે એમ કહેવામાં આવે છે. પુણ્ય છે એમ કહેવામાં આવે છે. આ સ્થાન પુણ્યમંદ છે, પવિત્ર છે એમ કહેવામાં આવે છે. એ પરિણામના નિમિત્ત, પરિણામનું નિમિત્ત જોઈને જેવા પરિણામ છે એવો નિમિત્ત ઉપર આરોપ કરવામાં આવે છે. વસ્તુ તો જે છે તે છે. જળની પર્યાયો, રચકણની પર્યાયો તો રચકણ સ્વરૂપો ગમે તે પર્યાય હો, પણ કોઈ પાપ છે અને કોઈ પુણ્ય છે એવો જે નોકર્મ ઉપર, સંયોગ ઉપર, બહારના ઇન્દ્રિય ગોચર પદાર્થો ઉપર જે આરોપ આવે છે એ પરિણામના નિમિત્તને કારણે આરોપ કરવામાં આવે છે. એટલે શાસ્ત્રમાં એવી ભાષા કરી છે, પૈસા પાપ છે એવી ભાષા કરી છે. કેમ કે જગત આખું ધનાર્થી છે અને ધનના પાછળ પડેલું છે. મોટા મોટા અમેરિકા જેવા દેશો પણ કમાવા માટે લડાઈ કરે છે. જે શસ્ત્રોનું ઉત્પાદન છે એ વેચવા માટે લડાવે છે, લડાવે છે. એના લડાવ્યા તો કોઈ લડે નહીં, પણ એ પ્રકારના લાભ જોઈને, એના ઈરાદાને જોઈને આરોપ કરવામાં આવે છે. એનાથી સુખ છે એની પાછળ મુખ્ય જે અભિપ્રાય પીડ્યો છે એ પીડ્યો છે કે એનાથી સુખ છે. આખા જગતનો એ અભિપ્રાય પીડ્યો છે. જ્ઞાનીઓને, ધર્માત્માઓને બાદ કરતા બધાનો એ અભિપ્રાય છે. પહેલે ધરા કે એમ કહે છે કે એ તો તું ભૂલી જા, તારી ભૂલ છે, તારા પરિણામ થાય તો પણ એ ભૂલ છે એમ જો, એમ જાણ, એમ જ્ઞાન કર, એમ સમજ કર, એનો વિચાર કરીને એને એ પરિણામને ના રસને કંઈક ઠંડો કરી નાખ, એક વાર ફિક્કો કરી નાખ. નહીંતર એ વેગ તને ઘસડીને ક્યાં લઈ જશે, કેટલી દુર્ગતિમાં, કેટલા દુઃખમાં ખેંચી જશે તેવું મુશ્કેલ છે. તે પાપમાં પૈસા નિમિત્ત છે, પાપ પરિણામમાં પૈસા નિમિત્ત છે, મમત્વના પાપરૂપ પરિણામમાં પૈસા નિમિત્ત છે, તેથી તેને પાપ કહ્યું છે, તેથી પૈસાને પાપ કહ્યું છે શાસ્ત્રમાં. એ કથનની પદ્ધતિ છે, ટૂંકું બોલવાની પદ્ધતિ છે. એક જળ છે એમાં પુણ્ય નથી ને પાપે નથી. પૈસામાં તો પુણ્ય નથી ને પાપે નથી. પ્રભુ એમ કે પૈસા છે તો અમે દાન દઈએ અને પુણ્યનું નિમિત્ત થાય છે, માટે પૈસા પુણ્ય છે. ખરેખર તો એ જે ખરેખર જ્ઞેય છે, પરજ્ઞેય છે, રજકણ છે, જીવના જેવા પરિણામ થાય એવો આરોપ કરવામાં આવે છે.
મારા માને એટલે મમતા થઈ
જાય. મમતા એટલે મારા પણ મહત્વ. જીવ ચૈતન્ય સ્વરૂપ એવો આ છતાં પોતે સુખ સ્વરૂપ હોવા જળ અને સુખના અભાવ સ્વભાવે રહેલા રજકણના પર્યાયમાં સુખ બુદ્ધિ એ મમત્વ કરે છે. મફતમાં નથી કરતો પણ સુખ બુદ્ધિના કારણે મમત્વ કરે છે. એનું અજ્ઞાન છે, એ મોટું પાપ છે. અને કષાયના તીવ્રતાને લઈને પણ એને પાપ કરવામાં આવે. સર્વ કાંઈ જે કાંઈ અન્ય છે તે ત્રણે કાળે ભિન્ન છે. એનાથી મને કોઈ લાભ નથી, શાંતિ નથી, સુખ નથી. એ મને ઈષ્ટ છે એવું નથી. મને સુખનું કારણ થઈ શકતું નથી. સુખ એ મને કોઈ આપી શકતા નથી. તમામ રજકણો પોતે જ સુખ રહિત હોવાને લીધે એ કોઈ મને સુખ આપી શકે. વસ્તુના સ્વરૂપમાં નથી, વસ્તુની મર્યાદામાં નથી. હું ચૈતન્ય સ્વભાવી આત્મા છું. મારા સ્વરૂપમાં રમનારો હું પદાર્થ છું. તેથી જ મને નિરાકુરતા છે અને શાંતિ છે. આવું મારું સ્વરૂપ છે એમ જાણીને પોતામાં રહે એ કર્તવ્ય છે. શું કરવું એ જ કર્તવ્ય છે.
ચક્રવર્તી
તો કરવા કરવામાં ઉભો છે એટલે કરવા યોગ્ય છે એમ કહેવાય છે. ખરેખર તો જેવો પદાર્થ છે એની પ્રસિદ્ધિ એને જ્ઞાનમાં થાય કે આવો છે પોતે. એટલે મુક્તિ સુધીની પર્યાય આપોઆપ છે. પછી આપોઆપ છે એટલે થશે થશે ને એને પોતાને પ્રસિદ્ધિ થઈ. તે પણ પ્રસિદ્ધિ થાય ન થાય એવું કોઈ કારણ નથી. સર્વકાળે નિત્ય ઉદિત પદાર્થ છે, વેદન ગોચર છે અને વેદનમય છે, જ્ઞાનમય છે અને જ્ઞાનથી ઉદિત છે. સિલાય એનું લક્ષ નથી એના ઉપર. એટલે પોતે હોવા છતાં પોતાને ભૂલીને અન્યમાં સાવધાન થાય છે, પરમાં સાવધાન થાય છે, પર દ્રવ અને પર ભાવમાં સાવધાન થાય છે. અનંતકાળ એ રીતે પસાર થાય છે, દુઃખ થાય છે. એમાંથી દુઃખ અનેક પ્રકારના દુઃખના દાવા નળે એમાંથી પેદા.
ચક્રવર્તી હો
મૂર્છાના નિમિત્ત કેવા કેવા છે અને 10 પ્રકાર શાસ્ત્રમાં પૂર્વ કર્મની સાથે સંબંધ ધરાવતા જે સંયોગો છે એના ભેદ પાડ્યા 10 પ્રકારના. બાકી ખરેખર તો મૂર્છા પરિગ્રહ કહ્યું છે. આ જીવ પોતાને ભૂલીને મૂર્છિત થાય છે અને એ મૂર્છાનો વિષય છે. પર પદાર્થ પોતાને ભૂલો તે ખરેખર મૂર્છા છે. મૂર્છા ખાઈ ગયા એમ નથી કેતો, પોતાનું ભાન ભૂલે છે. પોતે અનંત સુખથી ભરપૂર હોવા છતાં પોતાને ભૂલ્યો, પોતાના સુખમય અનંત સુખથી ભરપૂર તત્વને ભૂલ્યો. જ્યાં સુખની ગંધ નથી એમાં એને સુખની એટલી હદે કલ્પના કરી કે ઘણા એમ કે છે હું તો રહી શકું નહીં, આ વગર તો હું રહી શકું નહીં, આના વગર ફાવે નહીં, આના વગર રહેવાય નહીં. પ્રત્યક્ષ દુઃખરૂપ છે, પરંપરા એ અનંત દુઃખનું કારણ છે. જ્યાંથી ઉગે ત્યાંથી નામ ગુણ જોઈએ. જુઠ્ઠા અભિપ્રાય થી, મીઠા અભિપ્રાય થી, મીઠા કલ્પના થી, મીઠા જ્ઞાન થી બધો આખો સંસાર, સંસારના પરિણામ, તમામ સંસારના પરિણામ ફાલે ફૂલે છે. ચાર ગતિમાંથી રખડે વિરોધ છે કે મૈત્રી પ્રશ્ન મૂકે છે. બે વચ્ચે વિરોધ ગણવો કે બે વચ્ચે મૈત્રી ગણવી, દુશ્મની ગણવી કે મૈત્રી ગણવી, બંને કહેવાય છે. નિશ્ચયને ને વ્યવહારને છે તો વિરોધ, પણ સાથે રહે છે તે અપેક્ષાએ મૈત્રી પણ કહેવાય. આ પરિસ્થિતિની વિચિત્રતા છે. નિશ્ચયને ને વ્યવહારને વિષય વિરોધ છે, નિશ્ચયનો વિષય સ્વ છે, વ્યવહારનો વિષય પર છે, સ્વના ભેદ પણ પર છે. બીજું બધું દેવગુરુ શાસ્ત્ર તો પર છે, પણ સ્વના ભેદો પણ પર જ છે. નિશ્ચય તો નિશ્ચયની અને વ્યવહારની છે તો વિરોધ, વિષય વિરોધ છે. તેથી તેનું ફળ પણ એક નથી. એટલે ખેદજનક છે એમ કરીને લખ્યું છે. વ્યવહારની છે તે હસ્તાવલંબ તુલ્ય છે, એટલે પ્રથમ ભૂમિકામાં વચ્ચે આવ્યા વિના રહેતો નથી. નીચેની ભૂમિકામાં તો પણ એનું ફળ સંસાર છે, એનું ફળ મોક્ષ નથી. ત્યાદ વાત છે કે વ્યવહારનો ઉત્પાદક છે, વ્યવહારનો જનક છે. નાના નય ચક્ર ગ્રંથમાં ત્યાદ વાત છે કે વ્યવહારનો ઉત્પાદક છે, કેમ કે એમાં અનેક ભંગ ભેદ વ્યવહારના આવે છે. નિશ્ચયની છે તે શુદ્ધતાનું અને મુક્તિનું કારણ છે. ત્યાં તો એમ કહ્યું છે સમયસારમાં કે પૂર્ણ શુદ્ધ નહીં કેવું જ્ઞાન થયું, ત્યાં શુદ્ધ નહીં પૂર્ણ થયો, શુદ્ધ નહીં એની પૂર્ણતા થઈ ગઈ. નહીં છે એ તો નહીં છે ને, કેવું જ્ઞાન તો નહીં રહી જ છે એમ તો નહીં નથી, છતાં પણ જ્ઞાન પૂર્ણ થયું અને એ જ્ઞાનનું જે કાર્ય પૂર્ણ થયું એ અપેક્ષા એ શુદ્ધને પૂર્ણ થયો એમ કહેવામાં આવે છે. એનું ફળ મુક્તિ છે. શુદ્ધનયનું ફળ મુક્તિ છે, નિશ્ચયનયનું ફળ મુક્તિ છે, અને વ્યવહારનયનું ફળ સંસાર છે. એ તો નહીં જ્ઞાન છે. એ જ્ઞાનમાં નય જ્ઞાનમાં પણ એવો પ્રકાર છે કે એનો વિષય સ્વ નથી રહેતો, ત્યારે કાર્ય સાધક થતું નથી. હોય છે સાથે સાથે, એટલે એવું છે નિશ્ચય નહીં ને વ્યવહાર નહીં ને છે તો એકબીજા વિરુદ્ધ દિશામાં પ્રવર્તે છે. વ્યવહાર નહીં અંતર્મુખ થઈને પરિણમતો નથી, નિશ્ચય નહીં અંતર્મુખ થઈને પરિણમે છે. એટલે તો તે નય હોવા છતાં, એટલે આંશિક જ્ઞાન હોવા છતાં અધ્યાત્મના પ્રકરણમાં નિશ્ચય નહીં એકાંતે ઉપાધિ કર્યો છે. એકાંતે ઉપાધિ કર્યો છે, પણ નહી તો કોઈ એકાંતે ઉપાધિ કરવા જાવ તો નયા ભાસ થશે ને આ વિદ્વાનો દલીલ કરશે. ત્યાં તો કહે છે કે આ નહીં એવો છે કે એકાંતે અંતર્મુખ પરિણમે તો પણ એમાંથી નયા ભાસ ઉત્પન્ન થાય. ચાલ ઠીક નય ચક્રમાં એ બહુ સરસ ચર્ચા કરી, કૃષ્ણ બ્રહ્મની ગાથા છે એવી ચર્ચા કરી છે કે શુદ્ધને અંતર્મુખ થઈને એકાંત કરે. એકાંત કરે એટલે પોતાનો જે વિષય શુદ્ધાત્મા એના ઉપર આરૂઢ થાય છે જ્ઞાન, તે નિશ્ચય શુદ્ધને. અને એ એકાંતે એમાં ને એમાં રહી જાય તો કેવળ જ્ઞાન ફાટે અંતર્મુખમાં,
બરોબર
નયા ભાસ ન થાય. એકાંત થાય તો પણ નયા ભાસ ન થાય. આ વિષય લીધી છે જ્યાં નયા ભાસનું પ્રકરણ ચાલે છે ત્યાં બીજી અપેક્ષા છે કે ત્યાં તો કોઈ એમ માને કે નયના વિષય જેટલું જ વસ્તુનું સ્વરૂપ છે અને વ્યવહારનો વિષય પર્યાય ગુંભેદાદી વસ્તુના સ્વરૂપમાં એકાંતે છે ને એમ માને તો એકાંત એવી અપેક્ષા છે. અપૂર્ણતા છે ત્યાં સુધી નય શૂન્ય જ્ઞાનમાં ઉત્પન્ન થઈ આવે છે. નયાતિક્રાંત કોણ હતો એ પણ ઠીક છે, પણ ત્યાં શું લીધું કે કેવળ જ્ઞાન થયું નથી. તો કેવળ જ્ઞાન ન થયું હોય ત્યાં સુધી નય જ્ઞાન હોય ને એમ કે કેમ કે અત્યારે સાધક જીવને કયો નહીં પ્રવર્તે છે જયારે તે એ નૈયાતિકરણ દશા જરૂર છે વિપક્ષનો અભાવ ગણીને. કારણ કે નહીં નહીં તો સાપેક્ષ હોય ને એટલે નૈયાતિકરણ દશા પણ એની અપેક્ષાથી કહેવાય છે, અને તેને તેની અપેક્ષાથી નય જ્ઞાન પણ કહેવાય છે. કે ત્યાં આંશિક જ્ઞાન હોવાથી ત્યાં કેવું કયા નયનું પ્રવર્તન છે કે નિશ્ચયનું પ્રવર્તન છે. એકાંત એમ એનો એકાંત પછી કરાવ્યો કે ભાઈ એવો નિશ્ચયનું જે પ્રવર્તન છે એમાં એકાંત થઈ જાય તો એમ કે એકનું એનું જ પરિણામ રહે ને બીજું કાંઈ પરિણામમાં ન થાય તો પછી વધુ એટલે અમને એ ઈષ્ટ છે. શું કહ્યું અધ્યાત્મ કઈ બાજુ લઈ જાય છે કે એવું જો એકાંત અમારો નિશ્ચયનું પરિણામ થાય તો અમને તે ઈષ્ટ છે. અમારે નથી થતું વ્યવહારનું કે સાધક પણ છે તો અંતર્મુક્તામાં છે. સર્વ સાધકોને તે ઉપાડે છે અથવા એ જ એનું સાધકપણું અથવા આરાધકપણું છે, અને આરાધકપણું માં જ એ વિશેષ વિશેષ આરાધન કરીને પૂર્ણ થવા માંગે છે. એટલે ઉપાદેયભૂત એટલું છે એનું બાકીનું જેટલું કઈ છે સાધકની દિશામાં તે આરાધકપણું નથી, પણ બાધકપણું છે, સાધકપણું નથી પણ બાધકપણું નથી, અથવા આરાધકપણું નથી પણ વિરાધકપણું છે. એટલે કે એ છે એ તો વ્યવહારમાં ને વ્યવહારમાં ભેદ પડે, પણ નિશ્ચયની સામે તો સાપેક્ષ વ્યવહાર જેનો યથાર્થ વ્યવહાર મોક્ષ માર્ગ નો યોગ વ્યવહાર તે અપેક્ષા એને મૈત્રી ગણી કહેશે, એને મૈત્રી ગણી. પણ એ મૈત્રી ગણી તો એ મર્યાદિત વાત છે, એ તો ઓલો નીચેની કક્ષાનો વ્યવહારાભાસ છે, અયથાર્થ વ્યવહાર છે, તેની અપેક્ષા એને ઠીક કર્યો. પણ નિશ્ચયની સાથે જો એની સરખામણી કરવામાં આવે તો એને એ કહેવામાં આવે, એને ઉપાધિ ગણવામાં આવ્યો નથી, એને આરાધક ગણવામાં આવ્યો નથી, એને સાધક ગણવામાં આવ્યો નથી. શાસ્ત્રોમાં એવી પરિભાષા કરી છે કે નિશ્ચય કહેવો કોને, કે વ્યવહારને નિષેધ એ તે નિશ્ચય, જે વ્યવહારનો નિષેધક છે તે નિશ્ચય, એવો નાસ્તિકથી પરિભાષા કરી છે પંચાધ્યાયી કરે. એ કોઈ કલ્પના નથી, વસ્તુ સ્થિતિ એવી છે કે સાધક જીવનું પરિણામ સ્વરૂપને સાધતું અને પર બાજુ જેટલો અંશ જાય છે જેને વ્યવહાર કહેવામાં આવે છે એને નિષેધતું ચાલે છે, એને તોડતું ચાલે છે, એને મટાડતું ચાલે છે, એની વાસ્તવિકતા છે પરિણામ. એનું અંતર્મુખી પરિણામનું બળ છે અને એ પરિણામમાં જે એનું વૃદ્ધિગતપણું થઈને પૂર્ણતા થાય છે, તે વૃદ્ધિગતપણું થાય છે એ બાકીના ભાવને તોડતું તોડતું અહીંયા વધે છે, એટલે એનો એમાં નિષેધ છે. ભલે વ્યવહારને યોગ્ય પરિણામ થાય છે સાધક જીવનને, એમાં શુદ્ધ પરિણામ પણ થાય છે અને એને વ્યવહાર કહેવામાં આવે છે, અશુદ્ધને તો વ્યવહાર કહેવાતો નથી. પાંચમા સ્થાને કેટલું અલ્પ શું રહ્યું છે પણ વ્યવહારમાં એનું સ્થાન નથી, શુદ્ધ પરિણામને જ વ્યવહાર ગણવામાં આવ્યો છે. છતાં પણ એને છોડીને એને મટાડીને વિતરાગતાની વૃદ્ધિ કરવામાં જે પરિણમે છે એ પુરુષાર્થવંત છે, ઉદ્યમવંત છે, પ્રયત્નવંત એ રીતે છે. એટલે એને એક અપેક્ષા એ વિરોધી કહેવામાં આપે છે, કહેવામાં આવે છે, અને સાથે ચાલનાર યથાર્થ ભાવ હોવાથી એને મૈત્રી પણ કહેવામાં આવે છે. બે વાત રાખી છે સારાજીમાં, કહી છે બે, સમજવી જેમ છે તેમ સમજવી જોઈએ. પક્ષ શેનો કરવો, વિરોધતાનો કે મૈત્રીનો, અથવા વજન છે એના ઉપર દેવું, મૈત્રી છે એના ઉપર વજન ન દેવું, વિરોધ છે એના ઉપર વજન દેવું, કેમ કે આખરમાં એ છોડવું છે. સાથે રાખનાર પણ એમ કરે છે, જેને સાથે રહ્યું છે એને એમ છે, તારે પણ એ લાઈનમાં આગળ વધવું છે. જેને વ્યવહાર નિશ્ચય સાથે રહ્યા છે એવા જે સાધકજી, એ પણ એને નિષેધે છે, છોડતા જાય છે. નીચેથી જોતા એમ કહેવાય છે કે એનો વ્યવહાર સુમેળ વાળો છે, માટે એને નિશ્ચય વ્યવહારની મૈત્રી છે. અથવા કોઈ વ્યવહારે વિરુદ્ધતામાં જતા હોય એને સમજાવવા પણ એમ કહેવું પડે કે નહીં, એ નિશ્ચય વ્યવહારની મૈત્રી છે, તારી ગરબડ ચાલશે નહીં એમ નિપાલે એમ કહેવા માટે પણ એને વ્યવહાર બતાવવો પડે છે, બતાવ્યો છે, વ્યવહાર દર્શાવ્યો છે. અન્યાયમાં ન ચાલ્યો જાય એના માટે, ન્યાય પણ ન છોડી દે એના માટે દર્શાવ્યો છે, ઉપાદે કર્યો નથી. પાંડિત ગણ્યો નથી, ગણાવ્યો નથી, કરાવ્યો પણ નથી. જેટલો વ્યવહાર થાય છે, રાગ છે તો નબળાઈ માંથી જ રાગ ઉત્પન્ન થયો છે, નબળાઈમાંથી જ ઉત્પન્ન થયેલો. કામ સબળાઈ હોય તો તો શુદ્ધ પરિણામ વધે, જેટલી સબળાય એટલું શુદ્ધ પરિણામ વધે. એટલે આમ શૈલી ભાષામાં લેવી આવે છે ઉત્તરમાં, કે નિશ્ચયને અને વ્યવહારને છે તો વિરોધ, એ વાત ચાલી બતાવે છે. તો વિરોધ પણ થયેલી વિતરાગતા તે રાગને ટોસે, અને ઉપરના ગુણ સ્થાને જશે ત્યારે રાગ એટલો પણ નહીં રહે, ઘટી જશે. જેમ કે પંચમ ગુણ સ્થાનમાં મંદિર બંધાવવાનું શુભ રાગ હોય, એ તેના વ્યવહારને યોગ્ય છે, યોગ્ય વ્યવહાર છે. પણ જો વિતરાગતા વધારે તે ગુણસ્થાનમાં આરાધક પણ વધી જતા, પછી મંદિર બંધાવવું એ પ્રકારનો શુભ રાગ નહીં, એ રાગ નો અભાવ થયો. એવા ઊંચા પ્રકારના પછી શુભ રાગ ના રહે અને નીચા પ્રકારનો વ્યવહાર છૂટ્યો. ત્યારે જે સાધુ થઈને મંદિર માંગવાનો ફાળો કરવો, કરાવવો, અનુમોદન, એ બધો પ્રકાર છે, એ સાધુનું વ્યવહારે પણ સાચું લિંગ નથી. નિશ્ચય લિંગ તો એની આનંદની ઉગ્રતા છે, ભાવ લિંગ તો પ્રચુર સ્વસંવેદન અને પ્રચુર આનંદ અંદરમાં વર્તે એ છે, પણ આ તો દ્રવલિંગ પણ નથી. હોય તો કરે તો ગ્રહિત મિત્રાથી નુકસાન થાય. સાધુ ખરેખર ન હોય ને એને સાધુ પરસ્પર નમસ્કાર કરે, ધર્મ બુદ્ધિથી કરે, લોક લજ્જાથી કરે, કોઈ પણ કારણ એના વાત અનુચિત કરવા. ઊંચી ઊંચી પ્રતિજ્ઞા કરીને પણ એને તોડી, એના કરતા ગ્રસ્ત પણ યોગ્ય છે. પ્રતિજ્ઞા અંગીકાર કરીને એનો ભંગ કરવો તે યોગ્ય તો દ્રષ્ટાંત છે. એમાં માણસ ઉપવાસનું પછાણ લે, પછી થોડુંક ખાઈ લે તો એક જમીને ન ખાય, થોડું ખાય તો કોળીઓ ખાય લે, જેટલો દાહ શાંત થાય એસિડિટી શું કર્યા, દાહ થઈ ગયો તો બે ચાર કોળિયા પાણી પી લે, એકાદ કોળિયો લઈ તો એટલો તો ઉપવાસ ખરો કે નહીં, દલીલ કરો એટલો ઉપવાસ ખરો કે નહીં. ઓલાએ બે ટન ત્રણ ટન પેટ ભરીને ખાધું, સવારે ચા નાસ્તો કર્યા, બપોરે ભીનો હાંડી લીધો, બપોરે ચા પાણી પીધું, ચાર વખત ખાધો એના કરતા સારું કે નહીં, ચાલો ખાધો પ્રતિજ્ઞા કરીને તોડે પાપ છે, વધારે પાપ છે, પાપ તો આમાં છે, વધારે પાપ છે.
ચોખ્ખો
રસ્તો છે ગુરુદેવ, તો ઘણું ચોખ્ખું કીધું છે. સંયોગ દર્શન અને મિથ્યા દર્શન ને સાથે રહેવામાં વિરોધ છે, તેમ કઈ નિશ્ચય વ્યવહારનો વિરોધ નથી. એટલે શું કે જેને મિથ્યા દર્શન હોય અને સંયોગ દર્શન ન હોય, અને સંયોગ દર્શન હોય અને મિથ્યા દર્શન ન હોય, બે સાથે રહી શકે નહીં, એવો વિરોધ, એ પ્રકારે વિરોધ નથી. સંયોગ જ્ઞાન ને મિથ્યા જ્ઞાન સાથે ન રહી શકે, સંયોગ ચારિત્ર ને મિથ્યા ચારિત્ર સાથે ન રહી શકે, પણ વિતરાગતા અને રાગાંશિક જીવની પર્યાયમાં સાથે રહે છે. નિશ્ચયની અને વ્યવહારની એક જીવની કલ્યાણમાં સાથે રહેશે. નિશ્ચય પરિણતિ હોય છે અને વ્યવહારનો ઉપયોગ હોય છે, એમાં વિરોધ નથી. સમ્ય જ્ઞાનમાં બે પડે છે એમાં કઈ વિરોધ નથી. એટલે સમ્યક દર્શન અને મિથ્યા દર્શનને સાથે રહેવામાં જેમ વિરોધ છે તેમ નિશ્ચયની અને વ્યવહારની વિરોધ નથી. અને સાથે રહે છે તેથી તેને મૈત્રી છે અને સાથે રહે છે એમ કહેવામાં આવે છે. જે મિત્રો છે એ સાથે રહી શકે, દુશ્મનો કાંઈ સાથે રહી શકે કે ન રહી શકે, એટલી હદે વિરોધતા નથી એમ કહેવાય. એક નય વિષયની સમજણ અને એક નય જ્ઞાનનું પરિણામ. નૈજ્ઞાનનું પરિણામ જે છે એ પ્રકારે સમજણ કરવી જોઈએ કે બીજી રીતે કરવી
જોઈએ?
મૈત્રીની અપેક્ષા એમ કીધી કે માત્ર સાથે રહેવા પણ છે જેમ મિત્રો સાથે રહે તો કોઈ લડે નહીં. એનો અર્થ એવો નથી કે મિત્રો મિત્રો એકબીજાના દુર્ગુણ પણ ન કહે કે ના ના તારા દુર્ગુણ સદગુણ છે એમ કહે. એવું કઈ મિત્રાચારી હોય એને ભૂલ હોય તો ભૂલ ન કહેવી એ કઈ મિત્રાચારી છે? દુશ્મન છે. ભૂલ હોય તો બરાબર ભૂલ કહે એ ખરો મિત્ર છે. છતાં સાથે રહી શકે છે, સાથે રહેવામાં વિરોધ નથી. એ તો અનિવાર્ય પરિસ્થિતિ છે. કોઈ પણ સાધક જીવની એ અનિવાર્ય પરિસ્થિતિ છે, નિવારી ન શકાય એવી પરિસ્થિતિ. અને જ્યાં સાધક પણ પ્રજ્ઞાને પૂર્ણતા ન થાય ત્યાં સુધી બંને સ્થિતિ રહેવાની છે. રાગનો અંશ પણ રહેવાનો, વિકરાગતા પણ રહેવાની, અને જે ગુણ સ્થાને જે ભૂમિકા એ એના યથાયોગ્ય પ્રકારમાં બંને રહેવાના. એ સાથે રહે છે તે અપેક્ષા એ મૈત્રી છે. અથવા કોઈ વખત એવો બીજો દ્રષ્ટિકોણ અપનાવાય છે કે જે રાગ છે એ વિતરાગતાને અનુમોદે છે. રાગ રાગને અનુમોદતો નથી, એટલે એમ કહેવાય છે કે જ્ઞાનીને રાગનો રાગ નથી. રાગનો રાગ છે અનંતાનો મંદિર રાગ છે. એટલે રાગ પણ વિતરાગતાનો છે, રાગ પણ આત્માનો છે, રાગ પણ દેવગુરુ શાસ્ત્રનો એટલા માટે છે કે વિતરાગી છે માટે. એટલા માટે વિતરાગી ન હોય તો એનો રાગ ન થાય. છતાં પણ આખરમાં રાગ છે તે રાગ છે, એ કઈ વિતરાગતા નથી. પણ એને એ પ્રકારનો મેળ જોઈને એની મૈત્રી ગણવામાં આવે છે. છતાં વિતરાગતાથી વિરુદ્ધ ભાવ હોવાથી, વિરુદ્ધ જાતિ રૂપ હોવાથી, દુઃખ રૂપ હોવાથી તે બંને એક નથી. સ્વભાવ વિરુદ્ધ છે, જુદા જુદા છે. બંનેના સ્વભાવો જુદા જુદા છે, બંનેના ફળ જુદા જુદા છે. અપેક્ષા એટલે જ કહ્યું કે સાથે રહેવામાં વિરોધ નથી અને તેથી એને મૈત્રી કહેવામાં આવે છે. એટલે વ્યવહારે મૈત્રી છે અને નિશ્ચય મૈત્રી નથી. બેનો મેળ કરવા માટે વ્યવહાર કરો તો મૈત્રી છે, મેળ ખાય છે માટે વ્યવહારે એની સાથે અનુકૂળ છે. તે રાગ તે ભૂમિકામાં વ્યવહારે અનુકૂળ છે. છઠ્ઠાગુણ સ્થાનમાં જે એનો વ્યવહાર છે અને એ સંબંધિત રાગ છે તે ભૂમિકાને અનુકૂળ છે. નિશ્ચય તે પ્રતિકૂળ છે, કેમ કે આ ઉપર પહોંચવામાં શ્રેણી માંડવામાં એ જ વિકલ્પને નડે છે. જે વ્યવહારનો વિકલ્પ ઉત્પન્ન થયો એ જ બાધક થાય છે, અને શ્રેણી માંડવી છે એકદમ મારું થવાનું છે, કેવળ જ્ઞાન પ્રગટ કરવું છે મનિરાજને, એમાં એને શું બાધક છે? એમાં દુકાન ધંધો તો છે, કુટુંબ પરિવાર છે, એને જે અલ્પરાગ છે એ ત્યાં બાધક છે. નિશ્ચય પ્રતિકૂળ છે, ખરેખર પ્રતિકૂળ છે, છતાં તે ભૂમિકામાં વ્યવહારે એને અનુકૂળ ગણવામાં આવે છે. પણ જે માને એનો મિત્ર કેમ કેવો એમ પ્રશ્ન થાય ને. એક નિશ્ચયની અપેક્ષા એ છે, એટલે નીચેના ને નીચેના વ્યવહારને નિષેધવા માટે આ વ્યવહાર કેમ અનુકૂળ છે કે એથી નીચી કક્ષાનો જે વ્યવહાર છે તે અનુકૂળ નથી, એમ એનું નીચેનું પડખું બતાવવાનું છે.
બરોબર,
જે ઉપરનું પડખું નિશ્ચય છે એ અપેક્ષા એ તો એ છે અને પ્રતિકૂળ છે. જેમ કે કોઈ સ્વરૂપ ધ્યાન કરે છે સાધક, કોઈ જીવ સમ્યક દ્રષ્ટિ સ્વરૂપ ધ્યાનનો ઉદ્યમ કરે છે, તો એ સ્વરૂપ ધ્યાનનો ઉદ્યમ કરે છે ત્યારે પ્રથમ સ્વરૂપ ચિંતન એનું ચાલે છે. તો આત્માના સ્વભાવ અને સ્વરૂપ સંબંધિત જે રાગ વિકલ્પ ઉત્પન્ન થયો તે ધ્યાન માટે વ્યવહારે સાનુકૂળ છે, કેમ કે બીજા પ્રકારનો રાગ તો સાનુકૂળ નથી. એવું કોઈ સાધક આત્માના સ્વરૂપને છોડીને બીજો કોઈ રાગ કરે, દયાદાનનો રાગ કરે તો સાનુકૂળ નથી, ધ્યાનને સાનુકૂળ નથી. પોતાના સ્વરૂપનો વિકલ્પ ઉઠે છે તે વ્યવહારે સાનુકૂળ છે, પણ ત્યાં એકાગ્રતા થતી નથી એનું શું કારણ? ત્યાં શું બાધક છે? તે વિકલ્પ જ બાધક છે. જો એ વિકલ્પ પણ મટી જાય એવી એકાગ્રતા થાય તો એને ધ્યાન થાય છે. જ્યાં સુધી વિકલ્પ રહે ત્યાં સુધી ધ્યાન થતું નથી, તો વિકલ્પ ત્યાં પ્રતિકૂળ છે. એટલે એક દ્રષ્ટિકોણથી જે અનુકૂળ છે, એટલે નીચેના રાગની અપેક્ષાએ બીજા રાગની અપેક્ષાએ જ્યાં એને અનુકૂળ કહ્યો ત્યાં એને એને પ્રતિકૂળ કહેવાનું કારણ એ છે કે નિશ્ચયારૂપ થવામાં એ જ પ્રતિકૂળ છે.
બરોબર,
ઉપરથી જવું હોય તો એ પ્રતિકૂળ છે, નીચેથી જવું હોય તો અનુકૂળ છે. એક ને એક પદાર્થ ને બે દ્રષ્ટિકોણ થી કહેવાય છે. સમજાવવા માટે બધું શૈલી છે, માટે જેને નય જ્ઞાન પ્રત્યે છે એને તો યથાયોગ્ય દશામાં જ નય જ્ઞાન કામ કરે છે. એનું જ્ઞાન જ્યાં સમ્યક છે ત્યારે એને એ સમ્ય જ્ઞાનની અંદર મહાવિવેક પ્રગટો હોવાથી અથવા તો પોતાનું પરિપૂર્ણ વિકરાગ સ્વરૂપ ઉપાદે થઈ ગયું હોવાથી શ્રદ્ધાએ કરીને જ્ઞાને કરીને અને આચરણે કરીને ઉપાદે ભૂત વર્તતું હોવાથી પછી નીચેની સ્થિતિનો કોઈ અવિવેક થાય છે પ્રશ્ન નથી. એવું જ્ઞાનની અંદર એક જાગૃત તત્વ સાચું જ્ઞાન અથવા જે જ્ઞાન પોતે બરાબર પોતાની જાતને સંભાળી રહ્યું છે એનું જ્ઞાન છે, ત્યાં કોઈ તકલીફ નથી. દોષને પણ દોષ જ જાણે છે, કોઈ પણ રાગને એ દોષ ન જાણે એમ બને નહીં. એટલે તો જ્ઞાનીના સર્વ પરિણામ જ્ઞાનમય છે એમ કહે એનું કારણ એ છે, સર્વ પરિણામ જ્ઞાનમય છે. એ ભૂલ નથી થતી, દોષ થાય છે પણ દોષને ઠીક છે મારો છે એવો પક્ષ નથી થતો. જેને પોતાના દોષનો પક્ષ ન થાય એવા જે સંવેદનાને કે બીજાના દોષનો પક્ષ કરતા હશે કે નહીં, એ તો કદી કરે કદી
જાય.
એટલે એટલે હવે જે વિવેક પૃથ્વ જ્ઞાનમાં, એમાં પછી બીજે તબક્કે કોઈ ભૂલ કરે છે, ઉત્કૃષ્ટ કક્ષાનો વિવેક પૂછતા પછી કોઈ નીચેની તબક્કામાં એની ભૂલ થાય છે, એ કદી વિચારવા યોગ્ય નથી. એવો વિચાર આવે તો એને સમ્ય જ્ઞાન શું ચીજ છે એની એને ખબર નથી. પ્રયત્ન કરે કે મુક્તિ ની પર્યાય ને આવવું હોય તો આવે. શાસ્ત્ર માં તો બે વાત આવે છે, સંયોગ દ્રષ્ટિ કેવા છે કે જે મોક્ષ માટે ઉદ્યમવંત છે અને પ્રયત્નવંત છે. શાસ્ત્રમાં એમ આવે કે સમ્યક દ્રષ્ટિ ને મોક્ષ ની ઈચ્છા નથી, આવવું હોય તો આવે મોક્ષ ની પર્યાય. હવે હું તો બેસ મારા પૂરા સ્વરૂપમાં સાબુ છું, બે શૈલી કથન ની શૈલી મારે શું માનવું, બે વાત ને સમજવી તારે, બે વાત કઈ રીતે કઈ છે સમજવી. બે પ્રકાર છે એના પરિણમના જ અન્ય પ્રકાર છે. મોક્ષ માર્ગ ને લગતો ઉદ્યમ પુરુષાર્થ પણ છે અને પર્યાય નું અવલંબન નથી. ભાવિ મોક્ષ પર્યાય નું એને અવલંબન નથી, ભાવના પણ છે અને અવલંબન નથી, બે વાત એ સાથે છે. એને જો ભાવિ પર્યાય ને અવલંબન માં જાય તો મિથ્યા દ્રષ્ટિ થઈ જાય, અને એ ભાવિ પર્યાય પ્રાપ્ત થશે એનો આનુષંગિક પુરુષાર્થ અનુસરતો પુરુષાર્થ ન હોય તો એને સાથે દશા નહીં રહે. મોટી જરૂરત છે પુરુષાર્થના સ્વરૂપમાં. તમામ મિથ્યા દ્રષ્ટિઓ કરું 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 એવા કર્તૃત્વના જોરને પુરુષાર્થ માની બેઠા છે. એટલે પર્યાયમાં પણ મોક્ષ પર્યાય ને કરુણનું જોર આવે તો એને મોક્ષ નો પુરુષાર્થ લાગે છે, અને એવું કરું કરું ન હોય ત્યાં એને મોક્ષનો પુરુષાર્થ નો અભાવ દેખાય છે. એના પુરુષાર્થ સંબંધી ગેરસમજણ છે, અણસમજણ છે. સમ્યક દ્રષ્ટિ મોક્ષ માટે પ્રયત્ન કરે છે, આ પ્રયત્ન એને થાય છે, એને કરે છે, એવી ભાષા મળી છે ઉત્તરમાં. સામે સાંભળવા વાળો કર્તૃત્વ પડ્યો છે એટલે થાય છે એમાં સમજશે નહીં, કરે છે એમ કહેવામાં આવે છે. અને પ્રણમી રહ્યો છે, કાર્ય તે પોતે કરી રહ્યો છે તે અપેક્ષા એ કરે છે એમ કહેવાય છે. પુરુષાર્થ નું કાર્ય જે થાય છે એ કર્યું કોને, કે તે જીવે કર્યું, તે જીવ કરી રહ્યો હોવાથી તે કરે છે એમ કહેવામાં આવે છે. પણ એમાં કર્તૃત્વ નો અભિપ્રાય નથી, અથવા કર્તૃત્વ પણ તે પરિણામ અથવા પુરુષાર્થ થતો નથી, કર્તૃત્વ ભાવે થતો નથી, એ વાત એમને એમ સમજવાની છે. સમ્યક દ્રષ્ટિ મોક્ષ માટે પ્રયત્ન કરે છે એટલે નિરંતર એનો પ્રયત્ન વર્તે છે. સમ્યક દ્રષ્ટિનો પ્રયત્ન નિરંતર વર્તે છે એને પુરુષાર્થ વિધિ ગુણનું પરિણમન છે કે નહીં, ક્યારે છે કે સદાય છે, ઊંઘે છે ત્યારે પણ છે, ઊંઘ નસકોરા બોલતા હોય એવી ઊંઘ આવી ગઈ છે એમ કે મોક્ષ નો પ્રયત્ન કરે છે વખતે, કે એના સર્વ ગુણો જે શુદ્ધ પરિણમા છે તો પરિણમા જ કરે છે, તો ધારા છે એની પરિણમન જ્ઞાન ધારા છે, સાધક ધારા છે, સાધનાની ધારા તો એને અવિરતપણે નિરંતરપણે ચાલુ છે. જેમ નળનો કોક ખોલી નાખ્યો હોય તો પાણીની ધારા દેખાય છે, પણ એક સમયે નીકળતું પાણી તો બીજે સમયે નથી, એવું ને એવું દેખાય, એ ધારણ દેખાય. જે પહેલો સમય દેખાય છે તો બીજો સમય ત્યાં નથી છે, નવું નવું છે. ધારાવાહી પણ જેમ પાણી હાલું આવે છે એમ અંદર માંથી પાતાળ છૂટું છે, જેને એમાંથી જ્ઞાન ને આનંદ ને પુરુષાર્થ ની ધારા છે એ સતત નિરંતર વહે છે. એટલે એનો પુરુષાર્થ નિરંતર થાય છે, નિરંતર હોય છે અને નિરંતર તે કરે છે એમ કહેવામાં આવે છે. પુરુષાર્થ કરે છે, મુક્તિ ની પર્યાય ને આવવું હોય તો આવે, બે વાત છે. આવો પુરુષાર્થ કરે છે, આવો પુરુષાર્થ થાય છે, છતાં એની દ્રષ્ટિ મુક્તિ ની પર્યાય ઉપર નથી ને પુરુષાર્થ ની પર્યાય ઉપર પણ નથી. તો એની દ્રષ્ટિ નથી એટલે શું કે પોતાનું જે પરિપૂર્ણ સ્વરૂપ છે એના ઉપર દ્રષ્ટિ છે, દ્રષ્ટિને એની જ અપેક્ષા છે અને બાકીના સર્વ વિષયની અપેક્ષા છે. આવું હોય તો આવે કોને માટે કહેવાય, ઉપેક્ષા કરવી, તમારે આવું હોય તો આવવું ભાઈ, અમે તો આવેલા, એનો અર્થ કે તમારી અપેક્ષા નથી, ઉપેક્ષા કરી. બે મુક્તિની પર્યાય મોજુદ નથી, એની અપેક્ષા કરે છે ક્યાં મોજુદ છે, જે હયાત નથી એની અપેક્ષા કરે છે. તો શું છે એનો નિયમ એવો છે કે કોઈ પણ પર્યાય, અશુદ્ધ પર્યાય તો એક બાજુ રહે, પણ શુદ્ધ પર્યાય ઉપસ્થિત કે અનુપસ્થિત, વર્તમાન કે ભાવિ, એને એનું લક્ષ કરે અને એને એનું અવલંબન થાય. અવલંબન થાય તો મિથ્યા થાય ને, જેટલું લક્ષ જાય એટલો રાગ થાય સાધક ને. ત્યાં સાધક ને અવસ્થા ઉપર જેટલું લક્ષ જાય એટલે રાગાંશ ની ઉત્પત્તિ થઈ જાય, વ્યવહારની નો ઉપયોગ થઈ ગયો. એમાં ભેદ પડે તો, ભેદ પડે તો રાજાંશ ની ઉત્પત્તિ થાય, ભેદ ન પડે તો રાજાંશ ની ઉત્પત્તિ ન થાય, મિત્રાસ્તા થાય. વિકલ્પ વિકલ્પ કરવો અને ભેદ કરવો બે એક જ વાત છે, તો ભાષા બીજી બીજી છે. ભેદ કરવો કહો તો વિકલ્પ કરવો કહો, વિકલ્પ સ્થૂળ છે, આ તો એવો સૂક્ષ્મ ભેદ પડે કે જેમાં વિકલ્પ પણ સૂક્ષ્મ અંશ રૂપે હોય, એટલે એને ભેદ પડવો. એમ કે આ સ્થૂળ વિકલ્પ કરે એને તો પ્રશ્ન નથી કે રાગ નથી ઉત્પન્ન થયો, પણ આમ ભેદ થી જાય જુઓ ત્યાં રાગાંશ ની ઉત્પત્તિ થાય. વ્યવહારની નો ઉપયોગ થઈ ગયો, નિશ્ચયની નો ઉપયોગ નથી થયો. એટલે જે રાગ છે એની ઉપાદેવતા નથી, કેવો માર્ગ છે આ તો, ઉપાય કેવો છે, રાગની ઉપાદેવતા નથી, રાગને ગ્રહણ કરવો નથી, રાગને રાખવો નથી, વધારવો નથી, હાથરવો નથી, તો કેવો એનો નિષેધ છે કે જાણે ચારે બાજુથી નિષેધ છે, એવો વિતરાગ માર્ગ છે. એનું તો જ્યાં જ્યાં એની અપેક્ષા લીધી છે ત્યાં તો નીચેની કક્ષાના રાગ ને સ્થાન નથી એમ બતાવવા માટે. સદાય નિર્વિરા છે એમ
કહ્યું, તો પણ ત્યાંની ગતિ નિશ્ચિત બાકી છે,
પ્રશ્ન સારી વાત છે. એ પ્રશ્ન વિદ્વાની આજે નહીં જોયેલો છે, થોડા પ્રશ્નો શું છે કે છઠ્ઠા સાતમું જે સ્થાન છે ચોથું જે સ્થાન તો નીચે છે, એમાં તો કોઈ બહુ મત નથી, કેમ કે અવિરત નું સ્થાન છે. અવરોધનું સ્થાન છે, કોઈ વ્રત પચખાણ એને સમ્યક પ્રકારે ન હોય, એનું ગુણ સ્થાન છે. છત્રીસ સપ્તમનું સ્થાન સર્વવીરતીનું ગુણ સ્થાન છે. એક અવૃત્તિ અને એક સર્વવીરતિ, દેશવીરતી ને વચ્ચેનું ચોથા ગુણ સ્થાને એટલો બધો ફેર થયો. કહા એટલે જ કે સાધક દિશામાં સાતો 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 જે પૂર્ણ ન થાય એની કાળ મર્યાદા દરેકની છે. આયુષ કાળની મર્યાદા છે કે આયુષ પરિણામ પૂર્ણ ન થયો. પણ એ મોક્ષ માર્ગમાં, મોક્ષ માર્ગમાં છે. એ વિશે થોડો વધારે ગણ છે. છઠ્ઠું સાતમું ગ્રહણ કરીને સાધીને દેવલોક માં ગયો, અને એક ચોથા ગુણ સ્થાન અને ચોથા ગુણ સ્થાને આયુ પૂરું કરીને દેવલોક માં ગયા. બે સરખા છે, બે ચોથો ગુણ સ્થાન તો ચોથું ગુણ સ્થાન છે, પણ એનું અંતર ભેદ બીજો છે.
બરોબર,
એ સૂક્ષ્મ છે. બે ના
અંતર્ગત
અંતરમાં ઘણો ભેદ છે, અંતરમાં ઘણો ભેદ છે. સમજે પણ હવે છે તો ચોથું જ નહીં, એમ બીજું શું કહેશે, ચોથામાં બીજું શું કહેશે. એનું અંતરંગ છે, ઘણો ફેર છે. જેમની આરાધના ભૂતકાળમાં ઘણી થઈ ગઈ છે, એકની હજી સ્થિતિ આવી જ નથી. એના દ્રવ્યમાં ફેર છે, બેના દ્રવ્યમાં પર્યાયમાં ભલે ફેર ન દેખાય, પણ બેના દ્રવ્યમાં ફેર છે. પ્રમાણમાં દ્રવ્ય બીજો દ્રષ્ટાંત લઈએ તો સમજાશે થોડો કે એક જીવ અનાદિ મિથ્યા દ્રષ્ટિ છે, અને એક જીવ સાદી મિથ્યા દ્રષ્ટિ છે. મિથ્યા દ્રષ્ટિ તો બે મિથ્યા દ્રષ્ટિ એ વાત છે, છતાં બે ના દ્રવ્યમાં ફેર છે. જે સાદી મિથ્યા દ્રષ્ટિ છે અલ્પકાળમાં સમય દ્રષ્ટિ થશે થશે નહીં
થશે
પત્તો નથી થશે. પર્યાયમાં ફેર નથી દેખાતો, બે નિવેદમાં જાય, ક્યાં સુધી જાય
જાય,
નિવેદમાં અનંતકાળ ના કાઢે. સાદી મિથ્યા દ્રષ્ટિ અનંત છે, તપાસ હોય તો સાદી મિથ્યા દ્રષ્ટિ અનંતા, અહંકાર કોઈ નહીં કાઢે. ખરાબ નીકળ્યું છે, દ્રવ્યમાં ફેર પડી ગયો, દ્રવ્યમાં ફેર પડી ગયો એમ કહો. પર્યાયનો ભલે ગમે તે હોય, દ્રવ્યમાં ફેર પડી ગયો એ વિશે થોડો ગ્રહણ નહીં. ચોથા ગુણ સ્થાન રીતે સમય દ્રષ્ટિ હોય, પછી કોઈ ઝડપથી ગતિ કરે એવો પણ મોક્ષ
જાય.
દ્રવ્યમાં ફેર પડી ગયો છે એવા દ્રવ છે તો આગળ છે, એમાં તો કઈ સવાલ નથી. વર્તમાન દ્રવ તપાસ, કારણ કે પર્યાય તો દ્રવમાં જાય છે ને, નીચે દ્રવમાં ફેર પડે છે. શું કહેશે, મુક્તિ ની પર્યાય ને આવવું હોય તો આવે, એટલે કે મુક્તિ ની પર્યાય પ્રત્યે પણ સ્વદ્રવનું લક્ષ છોડીને જેને લક્ષ નથી કરવું કોઈ ભાવથી કહી શકે છે, અથવા એવું પરિણામ આવી શકે છે, કહે ન કહે બીજી વાત છે, એવો ભાવ આવે છે. કોની દ્રષ્ટિ ગ્રહ ઉપર છે એટલે એનો મુક્તિ નહીં પર્યાય તો આવવાની છે, ઉપેક્ષા છે એટલે નથી આવવાની એમ નથી, એ તો નિયમ છે અને એ પર્યાય આવવાની છે, આવવાની છે તો પણ જેની એને તમા નથી એવો સ્વદ્રવની પાછળ એનો લક્ષ્ય દ્રવ છે અને દ્રષ્ટિ દ્રવ છે એમ સૂચવવા માટે ને એમ દર્શાવવા કે એમ કહેવાય કે પર્યાય આવવાની તો આવે નથી આવવાની એમ છે એ રીતે પર્યાય ઉપરનું લક્ષણ અવલંબન લોન પણ છે. મુખ્યપણે તો દ્રવ દ્રષ્ટિનો વિષયની મુખ્યતા આટલી બધી છે એમ ત્યાં કહેવાનો દર્શાવવાનો હેતુ
જય હો.